નથી, પણ એમનું સમાપન કરવું હોય તો 5 મિનિટ કરીને પૂરું કરીએ. 3 મિનિટને માટે નમો રિહંતાણમનો જાપ આપણે કરીને આપણે નિઃશબ્દ જગતમાં પ્રવેશ કરવાની મહેચ્છા વ્યક્ત કરીએ. આ નમસ્કાર મહામંત્ર દ્રષ્ટિ સિદ્ધ છે, સંકલ્પ સિદ્ધ છે, દાન સિદ્ધ છે, મંત્ર સિદ્ધ છે. જે કંઈ પણ સંકલ્પ એની પાસે મૂકશો, યાદૃશી ભાવના સિદ્ધિર ભવતી તાદૃશી. નમસ્કાર મંત્ર તમારા જીવનનું પછીનું સોપાન ઉઘાડી આપશે એ ભાવથી 3 મિનિટને માટે નમો રિહંતાણમનો જાપ આપણે બધા શાંત ચિત્તે કરીએ.
આજીવનનું એક જ ધ્યેય,
આપ બધા બોલશો,
આજીવનનું એક જ ધ્યેય, આજીવનનું એક જ
ધ્યેય,
આત્મ સ્વરૂપ અરિહંત બનું, આત્મ સ્વરૂપ અરિહંત બનું, આદેશ્વર અરિહંત
નમું,
ઓમ આદેશ્વર અરિહંત નમું, આદેશ્વર અરિહંત નમું, આદેશ્વર અરિહંત નમું.
ઓમ શાંતિ.
સુષ્કાંતભાઈએ ધ્યાન વિચાર એ વિષય ઉપર અત્યંત માનનીય પ્રવચન આપ્યું. ચિત્તમાં ઉઠતા વિવિધ પ્રકારના સ્પંદનો, વિચાર, વિકાર, સ્મૃતિ, કલ્પના, આ બધાનું પૃથક્કરણ કરતાં કરતાં ચિત્તે અંતે શું છે, એનું આત્મા સાથે અનુસંધાન કેવું છે અને એના ઉપર વિજય કેવી રીતે મેળવી શકાય, એની સ્વાભાવિક સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એનું આપણને સરસ દર્શન કરાયું. આપણા શરીરનું જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે શરીરની અંદર આત્મા છે અને આત્મા ચિત્ત દ્વારા અને ચિત્ત ઇન્દ્રિયો દ્વારા બધી ક્રિયાઓ કરાવે છે. મન, વચન અને કાયાના જે યોગ છે એ યોગ આત્મા થકી પ્રવર્તતા હોય છે. કોઈક કિસ્સાઓ એવા આપણને જોવા મળે છે કે જેમાં માણસ બેભાન હોય, મહિનો થઈ જાય, એનું બ્રેઇન ડેમેજ થયું છે, હોસ્પિટલમાં છે, શ્વાસ લે છે શરીર, આંખો ખુલ્લી છે પરંતુ આંખો જોતી નથી. શરીર છે એને આપણે સ્પર્શ કરીએ તો એ સ્પર્શની એને ખબર નથી પડતી. આપણે બોલીએ છીએ, એને કાન છે પરંતુ એના કાન સાંભળતા નથી. એની 5 ઇન્દ્રિયો છે, વ્યક્તિ જીવંત છે અને છતાં એ વ્યક્તિની 5 ઇન્દ્રિયો કામ નથી કરતી, કારણ કે એનું અનુસંધાન ચિત્ત સાથે નથી અને ચિત્તનું અનુસંધાન આત્મા સાથે નથી. આત્માનું અનુસંધાન ચિત્ત સાથે છે અને ચિત્તનું અનુસંધાન ઇન્દ્રિયો સાથે છે અને ચિત્તમાં દ્રવ્ય ચિત્ત અને ભાવચિત્ત એમ બે આવે છે. એટલે કે આત્માનું અનુસંધાન ભાવચિત્ત સાથે વિશેષ બને છે. આત્મા ભાવચિત્તથી દ્રવ્યચિત્તમાં આવે છે અને દ્રવ્યચિત્ત એ ઇન્દ્રિયો દ્વારા બધું કાર્ય કરાવે છે. આવી રીતે એક જીવંત વ્યક્તિ છે. પરંતુ મેં કહ્યું તેમ એવા દાખલાઓ આપણને જોવા મળે છે કે જ્યાં શરીરમાં આત્મા છે, ચિત્ત નથી અને ઇન્દ્રિયો છે, તો ઇન્દ્રિયો કશું કામ નથી કરતી. આત્મા છે ત્યાં સુધી એ શરીર જીવંત છે, ડૉક્ટર જો કહે છે કે જીવે છે, પણ એ જીવ્યા છે લગભગ મૃતપ્રાય જીવા. શરીરમાંથી જો આત્મા ચાલ્યો જાય છે કે તરત જ એ શબ્દ બને છે, એ શબ્દની કશી જ કિંમત નથી. માણસ વહેલામે વહેલી તકે એ શબ્દને કાઢી નાખવા માટે, બાળી નાખવા માટે પ્રવૃત્ત થાય છે, કારણ કે ઘડીકમાં એ દુર્ગંધ મારતું થઈ જાય છે. જે શરીરને આપણે આટલું બધું પાળીએ છીએ, પોષીએ છીએ, સાચવીએ છીએ, એ આ દેહમાંથી જો આત્મા ગયો કે તરત જ એ દેહની કિંમત એક કોડીની પણ નથી રહેતી. તો આત્મા સુધી પહોંચવું કેવી રીતે? સચકંદભાઈએ એનો સરસ માર્ગ આપણને બતાવ્યો છે. કહ્યું કે દ્વાદશાંગીનો સ્વાર જો સાર હોય તો તે નિર્મળ ધ્યાન છે. અને આ ધ્યાન કેવી રીતે આપણને પ્રાપ્ત થાય? એમને આજની પરિસ્થિતિનો પણ થોડોક વાસ્તવિક ખ્યાલ આપ્યો. આજકાલ ઘણે ઠેકાણે માણસો મેડિટેશન માટે ચાલ્યા જાય છે. એમ કહે છે કે અમે આ શિબિરમાં ગયા, આ શિબિરમાં ગયા, ધ્યાનની શિબિરોમાં પહોંચ્યા. તો એમને કહ્યું તે બહુ જ સાચું છે કે જ્યાં સુધી આપણને ખાવા પીવામાં રસ છે, બીજા બધામાં રસ છે, ઇન્દ્રિયોમાં રસ છે, એટલે કે ઇન્દ્રિયોનું મૌન જ્યાં સુધી આવ્યું નથી ત્યાં સુધી આપણે ચિત્તના મૌનમાં જઈ શકીએ નહીં, ધ્યાનમાં જઈ શકીએ નહીં. પતંજલિ યોગ સૂત્રની અંદર અષ્ટાંગ યોગ બતાવવામાં આવ્યો છે. એમાં યમ નિયમ એને પહેલાં મૂક્યા છે. યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન સૌ છેલ્લે ધ્યાન મૂક્યું છે. અને આપણે ધ્યાનને પહેલું કરવા જઈએ છીએ. યમ નિયમ જીવનમાં નથી, જીવનમાં યમ નિયમ નથી, આસન સુધા પણ નથી. માણસ એક એક જગ્યાએ બે કલાક પણ શાંતિથી બેસી શકતો નથી. તરત એને ઊભા થવા જોઈએ છે, તરત એને દોડ દોડ કરવા જોઈએ છે. એ થાકે છે ત્યારે પથારીમાં સૂઈ રહે છે, પણ જેવો જાગ્યો કે દોડ્યો જ છે. જે માણસ એક આસન ઉપર સ્થિર ન થઈ શકે, એટલે કે જેના જીવનમાં યમ નિયમ નથી આવ્યા, આસન નથી આવ્યું અને પ્રાણાયામ નથી આવ્યો, શ્વાસ ઉપરનો એટલો કાબુ નથી આવ્યો, માણસ જ્યારે જઈએ ત્યારે એટલું રેસ્ટલેસ દેખાતો હોય, અને એ માણસ એમ કે અમે ધ્યાનની શિબિરમાં જઈ આવ્યો, તો ભલે સારી વાત છે, એક અનુભવ તરીકે, એક પ્રેક્ટિસ તરીકે સારી વાત છે. પણ એનું પરિણામ લગભગ આરંભમાં મેં કહ્યું, દાખલો આપ્યો હતો તેમ, એ ગર્ભ સ્નાન કે હસ્તી સ્નાન જેવું જ છે. જે માણસના જીવનમાં સદાચાર નથી, સસ્કાંતભાઈએ છેલ્લી જે વાત કરી તે કહું છું કે સદાચાર નથી, ત્યાં સુધી માણસ એમ કે હું ધ્યાન ધરું છું, તો એ ધ્યાનનું બહુ પરિણામ નથી આવતું. માણસે ધ્યાન માટે પાત્રતા કેળવવી હોય તો ધ્યાન તો અષ્ટાંગ યોગનો છેલ્લો તબક્કો છે. હા, પછી સમાધિ છે, એટલે કે અષ્ટાંગ યોગમાં ધ્યાન સુધી જવું હોય તો આગળના જે તબક્કા છે એ તબક્કાને સિદ્ધ કરવા જોઈએ. એ જો સિદ્ધ ન થાય, યમ નિયમ ન આવે જીવનમાં, સદાચાર ન આવે, માણસની વાણી ઉપરનું મૌન ન હોય, ઘડીકમાં કોકની પ્રશંસા કરે, ઘડીકમાં કોકની નિંદા કરે, ઘડીકમાં બકવાસ કરતો જાય માણસ, બોલ બોલ કરતો જાય અને થાકે નહીં, તો એવો માણસ જે વાણીનું મૌન નથી કેળવી શકતો, એ ઇન્દ્રિયોનું મૌન એને એ ક્યાંથી કેળવી શકે? એને બધા પદાર્થોમાં રસ છે. એમને કહ્યું તે પ્રમાણે માણસને પુદ્ગલમાં રસ છે. હરિભદ્ર સૂરીએ કહ્યું છે કે મોટા ભાગના જીવો તો એ બધા પુદ્ગલાનંદી જીવો છે, ભવાભિનંદી જીવો છે. એ જીવો જ્યાં સુધી આત્માભિનંદી ન થાય ત્યાં સુધી એ જીવો ધ્યાનને માટે પાત્ર ન બની શકે. એટલે ધ્યાનને માટે આપણે જો પાત્રતા મેળવવી હોય અને કેળવવી હોય તો સૌથી પહેલો આપણે પોતે જીવનમાં સદાચારને સ્થાન આપવું પડશે. આપણે દુકાને જઈએ, ઓફિસે જઈએ અને પાપા કલાકે આપણે ખોટું બોલવાનો વખત આવે કે આ ઓર્ડર પાસ થઈ ગયો છે, નથી થયો, આટલા પૈસા આપ્યા છે, નથી આપ્યા, ખોટું બોલવાનો વખત આવે. માણસ અસત્ય એટલું બોલતો હોય, માણસ નિંદા કુથલી એટલી કરતો હોય, માણસ વિચારોની ચોરી એટલી કરતો હોય, માણસ ખાધે પીધે એટલો આનંદમાં રહેતો હોય, તો એ માણસ પોતે જો નિયમમાં ન આવ્યો હોય તો એ પોતે આગળ જતાં ધ્યાન તરફ કેવી રીતે જઈ શકશે? હજુ તો એને ઘણા તબક્કા આગળ ચાલવાનું છે. એટલે જેને પણ ધ્યાનની શિબિરોમાં જવું હોય, ધ્યાનને માટે પાત્ર થવું હોય, એને જીવનમાં સદાચાર સૌથી પહેલાં સ્થિર કરવો જોઈશે. અને સદાચાર સ્થિર કર્યા પછી ઇન્દ્રિયોનું મૌન જે એમને કહ્યું તે એમાં એને આવવું જોઈશે. આ જો આવે, એટલે કે એમને જે તબક્કાઓ બતાવ્યા, ઈચ્છાની નિવૃત્તિ થાય, વિચારો અને એ બધા ચાલ્યા જાય, માણસ નિર્વિચાર બને, નિર્વિકાર બને, સ્વસ્થ અને શાંત બને, તો એ ધ્યાનને માટે પાત્રતા પ્રાપ્ત કરે છે. એટલે આપના આત્માનું ચિત્ત સાથેનું જે અનુસંધાન છે એ અનુસંધાન આવરણવાળું બની જાય છે, કારણ કે આપણે ઇન્દ્રિયોમાં રહ્યા છે. ચિત્ત ઇન્દ્રિયો તરફ જે વહ્યું છે એને ઇન્દ્રિયોને શાંત કરીએ તો ચિત્ત આપોઆપ આત્મા તરફ જશે. અને જેમ જેમ આપણે આ ઇન્દ્રિયોને શાંત કરીએ તેમ તેમ ચિત્ત વધારે મુક્ત બને છે. દ્રવ્ય ચિત્તમાંથી ભાવ ચિત્તમાં આપણે જઈએ છીએ અને ભાવ ચિત્તમાં જઈએ તો વારંવાર આપણને રહ્યા કરે કે હું તે આત્મા છું, હું તે આત્મા છું, હું તે આત્મા છું. અને એમને કહ્યું તે પ્રમાણે એમ કરતાં કરતાં દ્રષ્ટૃત્વનો ભાવ આવે છે. જ્ઞાતા દ્રષ્ટાનું જે આત્માનું લક્ષણ છે એ જ્ઞાતા પણ છે અને દ્રષ્ટા છે. એ જોયા કરે છે કે આ સંસાર કેવી રીતે ચાલ્યો જાય છે. એ જે સ્થિતિ આવે એ સ્થિતિ સુધી પહોંચવાની વાત છે, એ ઘણી અઘરી વાત છે. એ અભ્યાસથી આવી શકે, એકાએક એકદમ નથી. જેમ જેમ એક વસ્તુઓનો આપણે સંયમ કરતા જઈએ તેમ તેમ આ બધી વસ્તુ બને છે. અને આવી વસ્તુઓ કરવી હોય તો એની માટે લાંબા સમયનો અભ્યાસ કરવો જોઈએ, પૂર્વચિંતન કરવું જોઈએ. ઘણી બધી વસ્તુઓને એમને સરસ વાત કરી અને એમાં જે એમને કહ્યું કે જગતમાં મંદિરમાં અને બહાર એકાંતમાં આપણે જે રીતે વિચારીએ છીએ વર્તીએ છીએ એમાં જગતમાં બીજા જીવોનો આપણને જો વિચાર ના આવે, મંદિરમાં જઈને ભગવાનનો વિચાર ના આવે અને એકાંત જે અમને કહ્યું, જમ્મુ વિજય મહારાજ અમને વારંવાર કહે છે કે એકાંતને પવિત્ર રાખો, એકાંતને પવિત્ર રાખો જો તમે આત્મા તરફ જાઓ તો. ઘણા માણસો બાહ્ય દ્રષ્ટિએ બહુ સરસ હોય છે પરંતુ એકલા પડ્યા હોય છે ત્યારે અનેક પ્રકારની વાસનાઓ અને ચિત્તની અંદર ઉઠતી હોય છે. માણસ પોતે જ આરંભમાં કહ્યું હતું તે પ્રમાણે માણસ પોતે જ પોતાનો સાક્ષી છે કે મારા મનમાં ખરાબ વિચારો કેટલા આવ્યા. કોઈક કોઈક વખત એવા વિચારો પણ તમારા મનમાં આવતા હશે કે જે દુનિયામાં કોઈની આગળ વ્યક્ત ન કરી શકાય. એકમાત્ર તમારો જીવ જ જાણતો હોય કે આટલો ખરાબ, આટલો ભયંકર વિચાર મારા મનમાં આવ્યો. ક્યારેક આપણા પોતાના સ્વજનો માટે આપણા મનમાં એટલો ભયંકર વિચાર આવે કે દુનિયામાં કોઈની આગળ વ્યક્ત ન કરી શકાય, એનો સાક્ષી માત્ર હું જ છું. તો એવા જ્યારે વિચારો આવે ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણું એકાંત હજુ પવિત્ર નથી થયું. એટલે એકાંતને પવિત્ર કરવું હોય તો આપણે એવો અભ્યાસ કરવો જોઈએ કે જેથી કરીને અશુભ વિચાર આવે હજુ તેમ ઉગે એ પહેલાં તો નિર્મૂળ થઈ જવો જોઈએ. એ ટકે નહીં, ટકી ન શકે, એમાં રસ આપણને ન પડે, એને સ્થિર આપણે ન થવા દઈએ. પહેલાં પ્રયત્ન કરવો પડે પણ પછી એવી એક સહજ સ્થિતિ આવે કે આવતાની સાથે આપણે તો દ્રષ્ટા છીએ અને દ્રષ્ટાની થતાની સાથે જ આપણે જોઈ શકીએ કે એવો અશુભ વિચાર તરત ને તરત પાછો ચાલ્યો ગયો. તો આવી રીતે સજ્જતા અભ્યાસ વગેરે આપણે કેળવવાની છે. આ ક્યારે શક્ય છે કે આ મનુષ્ય ભાવમાં જ અશક્ય છે. સંગની પંચેન્દ્રિય પ્રાણીઓ છે કે જે પ્રાણીઓને મન છે અને છતાં એ લોકો ધ્યાન ધરી શકતા નથી. કદાચ એ લોકોનું પોતાનું ધ્યાન હોય, ચિત્ત છે ત્યાં ધ્યાન છે એટલો જ અર્થ લઈએ તો ધ્યાન હોય તો પણ એ ધ્યાન બહુ કામનું નથી. સુષ્કાંતભાઈએ કહ્યું તે પ્રમાણે અશુભને આપણે નિવૃત્ત કરવો છે તો અશુભ વિચારને નિવૃત્ત કરવા માટે શુભ વિચારને શરૂઆતમાં લાવવા જ પડશે. અને એક એવી પરિસ્થિતિ આવે કે જ્યારે શુભ વિચારમાં આપણે વધારે ને વધારે સ્થિર થઈએ તો શુભ વિચારની પણ પછી જરૂર નથી. માત્ર સાક્ષીભાવ, માત્ર દ્રષ્ટાભાવ, માત્ર જ્ઞાયક ભાવ આ સુધી આપણે પહોંચી શકીએ. એ અભ્યાસથી આવે છે, એ મનુષ્ય ભાવમાં જ શક્ય છે. અને માટે આ મનુષ્ય ભાવ એ વેડફી નાખવા જેવી વાત નથી. શાસ્ત્રમાં એક સરસ દ્રષ્ટાંત આપે છે કે માણસે આ ભાવમાં જ કેટલીક તૈયારી કરી લેવા જેવું છે. એમ કહે છે કે જૂના વખતમાં કે એક રાજ્ય હતું અને એ રાજ્યનો એવો કાયદો હતો કે એ રાજ્યમાં કોઈક એક વ્યક્તિને પસંદ કરવામાં આવે કે આજે 5 વર્ષ માટે તમે અમારા રાજા. એ 5 વર્ષે રાજા થાય એટલે આખા રાજ્યમાં બધી વસ્તુઓને એને છૂટ, સર્વ સત્તાધીશ, જે કરવું હોય તે કરી શકે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. એટલે કે જે માણસ રાજા થાય એ રાજા તરીકે અત્યંત સુખ અનુભવે, સુખ એટલે ઇન્દ્રિયોનું સુખ. પણ 5 વર્ષ પછી એને એ જ્યારે રાજા તરીકે નિવૃત્ત થાય ત્યારે એને એ રાજ્યમાં રહેવાનું નહીં. પછી નજીકના જુદા જુદા જે ટાપુ હોય એમાં એક ટાપુ નક્કી કર્યો હોય, જે ટાપુ નક્કી એને માટે નક્કી કર્યો એ ટાપુ ઉપર જઈને એ રાજાને છોડી દેવામાં આવે. અને ત્યાં એને છોડી દેવામાં આવે તો એ ટાપુ ઉપર જંગલ હોય, ગીચ ઝાડી હોય, કોઈ રહેવાનું ઠેકાણું ન હોય અને જંગલી પશુઓ એક બે દિવસમાં જ એને ખાઈ જાય. 5 વર્ષ અત્યંત સુખ ભોગ્યું. પણ જે દિવસે વાહનમાં લોકો બેસાડે અને વિદાય કરવા આવે ત્યારે એ રાજાની આંખમાં આંસુ હોય કે મેં ખૂબ માણ્યું, જીવન 5 વર્ષ સુધી ખૂબ માણ્યું, પણ હવે પેલા નિર્જન ટાપુ પર હું જઈશ અને ત્યાં જઈશ ત્યારે મારે એવી અસહાય દશામાં રહેવું પડશે. કંઈ ઘર નહીં હોય, ક્યાંક રખડતો હોઈશ, ખાવાની ખબર નહીં હોય અને કોઈ જંગલી પશુ આવીને મને ફાડી ખાશે. એ વિચારે આખો પ્રવાસે રડતો રડતો કરે અને ત્યાં જાય અને થોડા દિવસમાં ખબર આવે કે એને કોકે મારી નાખ્યું છે. આવી રીતે જુદા જુદા રાજાઓ આવે. પણ એક રાજા, એ રાજા કેવો હતો કે રાજાને રાજ્ય મળ્યું તો ભલે મળી, અને સત્તા ભોગવવાનો બહુ રસ નહોતો. પોતાની સત્તા યત્કિંચિત ભોગવે, આરામ કરે, બધું કરે. પણ જ્યારે એને 5 વર્ષ પછી જોવાનું કહેવામાં આવીને લોકો વળાવવા આવ્યા ત્યારે આ રાજા તો હસતા હતા. અરે નિર્જન ટાપુ પર જવાનું છે, તમારો ટાપુ નક્કી થયેલો છે, અને તમે જતી વખતે હસો છો, આનંદમાં છો, પહેલા કરતાં પણ વધારે આનંદમાં છો. પૂછ્યું લોકોએ કે બધા રાજાઓ રડતા રડતા જાય છે ને તમે હસો છો કેમ? તો કે 5 વર્ષ મને જે સત્તા મળી, એ સત્તાનો ઉપયોગ મેં એ ટાપુ ઉપર મારી માટે એક સરસ આવાસ સ્થાન કરાવી લીધો, ત્યાં એક નગર વસાવી લીધો, ત્યાં સુરક્ષિતતા કરી લીધી, ત્યાં આહાર વગેરેની સગવડ કરી લીધી. અહીંયા જેટલી સગવડ છે તેના કરતાં પણ મેં મારી સત્તાનો ઉપયોગ કરીને ત્યાં વધારે સગવડ કરી લીધી છે. એટલે હવે અહીંથી કાયમની માટે હું ત્યાં જઈશ તો પણ મને કોઈ ચિંતા નથી. ઉલટો બહુ રાજી છું કે મને એક સારી જગ્યાએ, બેટર પ્લેસ પર જવા માટે મને તક મળી છે. આ મનુષ્ય ભાવનું પણ એવું છે કે આ મનુષ્ય ભાવ આપણને મળ્યો છે માટે એમ લાગે છે કે 5 વર્ષ આપણે આરામ કરી લઈએ, પણ જન્મ જન્માંતરનો વિચાર કરીએ ત્યારે એમ લાગે છે કે કોક વખત મળતો એવો આ મનુષ્ય ભાવ છે. આ મનુષ્ય ભાવમાં હવે પછીના પછીની પરિસ્થિતિ માટે જો તૈયારી નહીં કરી તો છેલ્લે રડતા રડતા જ જવાનું છે. અસંખ્ય લોકો રડતા રડતા જ જાય છે, અને એમાં એક દિવસ આપણે પણ રડતા રડતા જઈશું. પણ આપણે જો હસતા હસતા આ દેહ છોડવો હોય, મનુષ્ય ભાવ પણ પૂરો કરવો હોય, અને હસતા હસતા સારી રીતે કરવો હોય, તો આ જે મનુષ્ય ભાવ મળ્યો છે, જેમાં જ બધી શક્યતાઓ છે, તેમાં જેટલું બને તેટલું ઉત્તમ કાર્ય કરી લેવું, ઉત્તમ શુભ ચિંતન કરી લેવું. એમને કહ્યું તે પ્રમાણે પરોપકાર વગેરે કરીએ તો પણ તે ગુપ્ત રીતે કરીએ, અને કૃતજ્ઞતાનો ભાવ જેને જેને ઉપકારો ચડ્યા છે એ બધા આપણે કહેતા જઈએ, અને એક પ્રકારે આ ધર્મની આરાધના થાય છે. તો એ જે આરાધના કરવામાં આપણે સજ્જ બનીએ તો આ મનુષ્યભાવની સાર્થકતા, અનેક જન્મો પછી મળેલા મનુષ્યભાવની સાર્થકતા આપણને સમજાય. આવી સાર્થકતા પર્યુષણ પર્વ દરમિયાન આપણે એ જ શુભચિંતન તરફ આવીએ, એ જ ધ્યાનના વિષય આપણે બને કે આપણને મળેલો આ મનુષ્યભાવ વધુમાં વધુ સાર્થક કેવી રીતે થાય, કે જેથી જ્યારે જવાનો દિવસ આવે ત્યારે આપણો એ સૌથી વધુ સુખીમાં સુખી દિવસ હોઈ શકે, આવો સુખી દિવસ આપણને પ્રાપ્ત થાય એવી શુભકામના આ પર્યુષણ પર્વના પ્રથમ દિવસે વ્યક્ત કરું છું. નમસ્કાર.